વાર્તા મેળો ભાગ ચાર. વાર્તાનું શીર્ષક ભાગ્ય વિધાતા. વાર્તા મોકલનારનું નામ ખેર સુમિત્રા નિલેશ, આર્યમ એજ્યુકેશન એકેડેમી, સુરત. તો ચાલો વાર્તા શરૂ કરીએ. છાયા, આ એક ફરિશ્તાની વાત છે, જેને તું જાણે છે. મેલા ઘેલા કપડા, વિખરાયેલા વાળ, પરસેવાની દુર્ગંધ અને નાકમાંથી તો જાણે શરદીનું લીટ નીચે પડવાની તૈયારી જ કરી રહ્યું હોય એવો લઘર વગરનો દેખાવ. એને જોતા જ જાણે કે લોકો નાક બંધ કરી રસ્તો બદલી નાખે. જાણે કે આજ દિન સુધી કોઈએ ને સ્વચ્છતાના પાઠ જ ભણાવ્યા ન હોય. વર્ગમાં તો એ છેલ્લી પાટલી પર બેસે, એની સાથે કોઈ બેસવા તૈયાર ના હોય. નામ તો એનું રાજા, પણ બિચારો રાકની જેમ એકલો બેસી રહે. ના ક્યારે વર્ગમાં ઊભો થઈ પ્રશ્ન પૂછે, કે ના ક્યારે વર્ગમાં કોઈ ધમાલ મસ્તી. વર્ગમાં એની શારીરિક હાજરી તો ખરી જ, પણ માનસિક રીતે તો એ ગેરહાજર જ રહેતો. નિયતિના ખેલને કોણ સમજી શકે. શનિવાર હોવાના કારણે હું શાળાએથી વહેલી આવી ગઈ. બા બાપુજીને મળવા જવાનું હોવાથી હું ઉતાવળે સ્ટેશને પહોંચી, પણ કરમનું કરું તે દિવસે ટ્રેન લેટ હતી. થોડી વારમાં સર કરતી બીજી ટ્રેન આવીને ઊભી રહી, પણ એ ટ્રેન મારી નથી એ જાણે હું પાછી બાંકડા પર બેસી ગઈ. ત્યાં તો ગરમા ગરમ ચાય પી લો, ગરમા ગરમ ચાય, ગરમા ગરમ ચાય નો કાલો ઘેલો સુમધુર અવાજ મારા કાને અથડાયો. ડોક ઊંચી કરીને જોયું તો નાનકડા નાજુક હાથમાં ચાયની કીટલી પકડેલી અને ગજબની સ્ફૂર્તિ એ પગ વારા ફરતી ટ્રેનના ડબ્બાની બારીએ બારીએ ઝડપથી પસાર થતા હતા. કઈ કેટલાય લોકોને ચા પીવડાવીને હવે ટ્રેનની સીટી વાગી અને ટ્રેન ગતિ પકડવા લાગી. ત્યાં તો બારીમાંથી હાથ કાઢી 10ની નોટ આપી રહેલા પેસેન્જર સુધી પહોંચવા આ નાનકડા પગે હાથમાં કીટલી લઈ દોડવા માંડ્યું. ત્યાં તો એ પગ લથડ્યું ખાઈ. કોઈ મોટો અકસ્માત સર્જાય નહીં એ પહેલા એક સજ્જને તેને બચાવી લીધો. ગરમ ચાય તેના પગ પર ઢોળાઈ જતા થોડું દાજી જવાયું હતું. મેં ઝડપથી મારી બોટલમાંથી થોડું ઠંડુ પાણી તેના પગ ઉપર રેડ્યું, જેથી થોડી રાહત થઈ. જ્યારે હું એને બે ઘૂંટ પાણી પીવડાવવા ગઈ ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ભીડના કારણે હું એનો ચહેરો જોઈ ના શકી, ને હવે જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા વર્ગની છેલ્લી પાટલી પર બેસતો એ મુરઝાયેલો ચહેરો અહીં આટલી ઝડપથી ઉઘાડા પગે માથે જોખમ લઈને ટ્રેનના ડબે ડબે આમ ચા વેચવા જાય. હજી તો હું કઈ પૂછ્યું એ પહેલા જ 50-એક વર્ષની ઉંમરના એ કાકાએ એનો હાથ પકડી લીધો અને સીધા પાણી પીવાના નળ પાસે લઈ ગયા. નળ ચાલુ કરી તેનો પગ નીચે ધરી દીધો. પાતળા રૂમાલથી પગ લૂછી નજીકના ટી સ્ટોલ ઉપરથી દૂધની મલાઈની પોપડી લઈ તેના પગ ઉપર લગાવી આપી. હું કઈ પૂછવા જાઉં ત્યાં તો ટ્રેનની કારમી વિસલે મારા વિચારોને અટકાવ્યા. હું ટ્રેનમાં ચડી ગઈ. હું ટ્રેનની બારીમાંથી એ નિર્દોષ ચહેરાને મૂંઝવણ ભરી નજરે જોતી રહી. હવે ટ્રેન ગતિમાન થઈ ને રાજા મારી આંખો સામેથી અદ્રશ્ય થવા લાગ્યો, પણ તેની સ્મૃતિ મારા માનસપટ ઉપર કોતરાઈ ગઈ. બા બાપુજીના વાહનના વરસાદમાં ભીંજાતા આ રવિવાર ક્યાં પૂરો થયો એની મને ખબર જ ના પડી. અને આજે ફરી ભાગતી દોડતી જિંદગી સાથે તાલ મિલાવી હું શાળાએ પહોંચી. ઉતાવળે હું મારા વર્ગમાં ગઈ, પણ મારી નજર જેને શોધતી હતી એ રાજા મને દેખાયો નહીં. પૂછતાછ કરતા જાણવા મળ્યું કે રાજા હવે શાળાએ આવશે નહીં. હજી વધારે જાણવાની ચેષ્ટા કરું ત્યાં તો શાળાનો ઘંટ રણક્યો ને બાળકો છુટ્ટીના આનંદમાં ઝડપથી બેકપેક કરી નીકળી ગયા. હું મનમાં પ્રશ્નોના ધૂંધવાટ સાથે ઘરે પહોંચી. રસોઈ કરી ઘરકામમાંથી ફ્રી થઈ હું પૂજા રૂમ પાસે જતી હતી ને ડોરબેલનો અવાજ આવ્યો. સુજયને ઓફિસેથી આવવાનો સમય હતો એટલે હું હરખ ઘેલી થઈ દરવાજા તરફ દોડી. સુજયના માથા પરની પટ્ટી જોતા મારો હરખ વ્યથામાં પરિવર્તિત થઈ ગયો. હું પ્રશ્નોનો વરસાદ વરસાવું ત્યાં તો એક બાળક સુજયની બેગ લઈ ઘરમાં એન્ટર થયો. મારા મુખની મુદ્રા પરથી સુજય સમજી ગયા અને મારો હાથ પકડી સાંત્વના આપતા કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી, નાનકડી ચોટ છે, રૂજાઈ જશે. વાત જાણે એમ છે કે 19 જાન્યુઆરીએ પ્રાઇવેટ કંપનીની ટ્રેન તેજસ એક્સપ્રેસનું ઉદઘાટન છે. તેના અનુસંધાનમાં હું એક મીટિંગ માટે ગયો હતો. ત્યાં સ્ટેશન પર મારો પગ સ્લીપ થવાથી અકસ્માત સર્જાયો. એ તો ભલું કરે ભગવાન આ નાનકડા બાળકનું કે જેણે પોતાનો જીવ જોખમમાં નાખી મને બચાવ્યો. સાંભળ, આ છોકરો આજથી આપણી સાથે જ રહેશે. તારા પતિદેવને સંકટમાંથી ઉગારનાર આ ફરિશ્તો ભગવાનની ભેટ સ્વરૂપ છે. હા, સાચી વાત છે તમારી, પણ એ છે કોણ? એનું નામ શું છે? એવો પ્રશ્ન પૂછું એ પહેલા બાળકનો અવાજ મારા કાન સાથે અથડાયો. કેમ મેડમ, મને ના ઓળખ્યો? પાછળ ફરીને જોયું તો મારો રાજા. મેં એને છાતી સરસો ચાંપી દીધો. જે ભગવાનને હું મંદિરોમાં શોધતી હતી તે ભગવાન સ્વયં મારા ઘરે પધાર્યા હતા. વાત્સલ્યનો વરસાદ થયો ને મારો રાજા ભીંજાઈ ગયો. બસ ત્યારથી આજ દિન સુધી મેં રાજાની મારા સગા દીકરાની જેમ પરવરિશ કરી, ક્યારેય મારાથી અલગ નથી કર્યો. સમયના ચક્રને કોણ રોકી શકે? આજે રાજા તેની મહેનતના સહારે ડોક્ટર બની ગયો છે. વળી તેના સેવા અને વફાદારીના ગુણને લીધે આસપાસના વિસ્તારમાં એ ખ્યાતનામ થઈ ગયો છે. એક મજબૂર દયનીય ચહેરાને આજે ખુશખુશાલ અને લોકલાડીલો ચહેરો બનાવવા પાછળ સુજયનો બહુ મોટો ફાળો છે. સુજયના સેવાભાવી અને દયાળુ સ્વભાવે જ મને તેના તરફ આકર્ષિત કરી હતી. સુજયે રાજાના ઉજ્જવળ ભવિષ્ય પાછળ પૈસાની કોઈ કસર છોડી ન હતી. તેવી જ રીતે રાજાએ સુજયને સંતુષ્ટ કરવા માટે પરિશ્રમની કોઈ કમી રાખી ન હતી. પૈસા અને પરિશ્રમના સમન્વયથી મારું આંગણું આજે સેવાનું કેન્દ્ર બન્યું છે. દર રવિવારે રાજા અમારા ઘરના પટાંગણમાં ગરીબ દર્દીઓને મફત સારવાર આપવાનું કાર્ય કરે છે. હું અને સુજય તેના આ કાર્યમાં સહભાગી બનીએ છીએ. આજે આ કેમ્પમાં અચાનક તારી મુલાકાત થતા ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ. અનેક અસહાય લોકોના અંતરના આશીર્વાદ મેળવતા આ રાજાની તને ઓળખ આપું તો યાદ કર છાયા, 5મા ધોરણમાં ભણતો એ વિદ્યાર્થી જેને 3નો ઘડિયો 20 વખત લખવા આપ્યો હતો, આખા મેદાનના 5 રાઉન્ડ લગાડાવ્યા હતા, તે વાત તને યાદ છે ને છાયા? એ મુરઝાયેલો રાજા આજે અહીં તારો ઈલાજ કરે છે, અને એ તો ડોક્ટરોનો રાજા બની ગયો છે. વિશ્વાસ રાખ, આવતા રવિવારે ફરી તારે ડોક્ટર પાસે નહીં જવું પડે. જલ્દી સાજી થઈ જઈશ. આપણો રાજા, અરે ડોક્ટર રાજા, દર્દીઓને દવા અને દુઆ બંને વહેંચે છે. કંઈ કેટલાય દિન દુખિયા અને અસહાય લોકોના જીવનમાં ખુશીઓના ફૂલ ખીલવવાનું કાર્ય કરે છે આપણો રાજા. છાયા, આને કિસ્મતની કરુણતા કહું કે પછી કિસ્મતની કરામત, પણ એક વાત તો ચોક્કસ છે કે પરિશ્રમના પ્રહારથી કિસ્મતનું તાળું ખુલી શકે છે. સાથે સાથે યોગ્ય માર્ગદર્શકનો સાથ સહકાર હોય તો જીવનની દશા અને દિશા બંને બદલાઈ જાય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે.